આજે ચોથા દિવસમાં આરાધનાનો કોઈ પદ્ધતિમાં ક્રોધથી રહીત ક્ષમા, સમાનથી રહીત માધવ, માયાથી રહીત આજવ અને લોભથી રહીત શૌચ લેવામાં આવે છે. કોઈ અસત્યથી રહીત, આપણે એક ક્રમમાં અસત્ય, ખરેખર અસત્ય શું, મને ન ગમે એ અસત્ય છે. કે સત સ્વરૂપ જે વસ્તુનું છે એનાથી વિદ્ધિત માનવું એનું નામ અસત્ય. આપણને સ્વીકાર્ય હોય ન હોય એ અસત્ય છે એ માનવું, અને એ ખાસ ક્યારે પણ પોતાની શક્તિ ન હોય એટલે વિપરીત કરવા કહ્યું. જે રીતે પોતાથી મુનિફળું ન બનાય તો શું કે ભાઈ અત્યારના તો હવે પાંચ મારામાં થોડી છૂટછાટ ચાલે, ત્યારે સત્યથી વિપરીત અસત્ય તો કરવું જ નહીં, એ તો પ્રશ્ન જ નથી. કે વસ્ત્ર પાત્ર સહિત મુનિફળું મનાવવું એ તો સંપૂર્ણપણે શું છે, અસત્યનું જ સેવન છે. પણ પોતાની શક્તિ ન હોય, પોતાની ઓછક હોય એટલે એમાં છૂટછાટ લઈને એમાં વિપરીતતા કરવી એ પણ અસતનું સેવન છે. એક અસતના સેવનમાં એક પરંપરા બને છે, અનંત દુઃખનું કારણ છે. પોતાની અસતની પરંપરા અભિપ્રાયથી શરૂ કરી અને પછી એ સળંગ બને છે, મહાવિપરીતતા હોય છે. તો અસતનું સેવન પોતાને ક્યારેય હોઈ શકે નહીં. પોતાની શક્તિ ન હો તો પોતાની અશક્તિનો ઓછપનો સ્વીકાર કરવો, પણ વિપરીતતાનું જે મજબૂત છે એ પ્રવચનમાં કીધું. મુંબઈમાં સાધુ ભણવું પડાય એવો યોગ જ નથી. મુંબઈમાં સાધુ નિર્દોષપણે મળમૂત્રનો ત્યાગ કરવાનું મુંબઈમાં સ્થાન ક્યાં મળવાનું? બહુ સિમ્પલ વાત, મુનિરાજ મળમૂત્રનો ત્યાગ ક્યાં કરે? નિર્જન જંગલમાં નિર્દોષ જગ્યા પાછી. જંગલમાં પણ કોઈ નહીં હોય ત્યાં નહીં, બોર્ડ મારી દીધું હોય કે અમારી માલિકીની છે, વગર રજાએ કોઈ આવું નહીં, આવે ને ટ્રેસપાસર, એવી જગ્યામાં પણ મુનિરાજ એ મળમૂત્રનો ત્યાગ કરવા ન જાય તો અહીંયાનો તો કોઈ. તો ફરીથી સ્વીકારો કે શક્તિ નથી તો વિપરીતતાનું સેવન નથી. એટલે આજના સત્ય ખરેખર તો ત્રિકાળ સત સ્વભાવી પોતાનો ભગવાન આત્મા છે, અને એમાં જે સ્થિરતા જામી છે એ ખરેખર સત્ય ધર્મ છે. પછી એ તો બહારમાં વિકલ્પ ના કાઢે, જેમ પૂજામાં આવ્યું હતું કે જે દેશમાં જે વસ્તુનું જે નામ હોય, પછી જેનું જે એક રૂઢિથી નામ પડી ગયું હોય, તો એ પ્રકારે જેમ કોઈ દાન બહુ જ આપતું હોય એને દુનિયામાં શું કહેવાય, કલ્પવૃક્ષ કહેવાય. તો કોઈને એમ થાય કલ્પવૃક્ષ કહેવાય એ તો માણસ છે, તો એ જે રૂઢિથી કહેવાય, કોઈ ઉપમાથી કહેવાતું હોય એમાં અનેક પ્રકારે વર્ણન છે. અને શરૂઆતમાં શું આવ્યું હતું પૂજામાં, એ બહુ શું આવ્યું હતું, ક્યારે પણ ક્રોધથી ભયથી લાલચથી હાસ્ય પણ હતો સત્યનું કથન નહીં આવે ક્રોધમાં ને એમાં. કારણ કે ક્રોધમાં હંમેશા શું થશે, એની વિપરીતતા દેખાશે. લોભમાં શું દેખાશે, એને એવું હોય ખોટી રીતથી પણ અંદરમાં પોતાને લોભ હોય અને કે ભાઈ અત્યારના તો કઈ હમણાં વેપાર ધંધા કેવા છે, અંદરમાં સત્યનું કથન. લોભની તીવ્રતા દેવ શાસ્ત્ર ગુરુની પ્રભાવનાનો પ્રસંગ આવ્યો હોય, અંદરમાં શું વર્તે લોભ અને બહારમાં શું પ્રસિદ્ધિમાં કહેવાનું હોય. આચાર્ય દેવે આપણા પરિણામોને ઉજાગર કરી નાખવું જોઈએ કે આવી ભૂમિકામાં આવા પરિણામ કરીશ નહીં. કોઈને યોગ ન હોય તો જુદી વાત છે, પણ ક્યારે પણ વિપરીતતાનું પોષણ તો કરવું જ નહીં. તો મુનિરાજ સત્ય ધર્મ જેવું જીનવાણીમાં હોય એવું જ કથન કરે છે. કોઈ પ્રશ્ન આવે મુનિરાજ પાસે, એમની પાસે ઉત્તર હોય કે ન હોય જરૂરી નથી. બધા જ મુનિરાજને એવો ક્ષોભસમ હોય અને બધા જ ઉત્તર આપી શકે એવું ન હોય તો શું કરે મુનિરાજ? જાતનું આપે તો પોતાનું શું થઈ જાય, સ્ટેટસ થોડું તો શું કરે? લોકોમાં આખી આપણું માન બધું ઘવાઈ કેમ સ્વીકારે? અરે પોતે કે અમને એનો ખ્યાલ નથી. નમ્રતા એ કોઈ દોષ નથી. ન હોય કઈ બધા એવું જરૂરી નથી. અરે જ્ઞાનીઓ હોય એને પણ બધા શાસ્ત્રોનો અભ્યાસ ન હોય તો કે એવા પ્રશ્ન કોઈ મુનિરાજ પાસે આવે ખબર ન હોય તો કે કોઈ અધિક જ્ઞાનીને પૂછી જવું અથવા જીનવાણીમાં જે પ્રકારે હોય એવું સ્વીકારવું. પણ ક્યારે પણ વિપરીતતા, ફરીથી એક વિપરીતતાથી પોતાના પેણામાં તો મહા દુઃખનું કારણ નિમિત્ત બનશે, પહેલી પરંપરા બની તો પણ એક મહા વિપરીતતા બનશે. તો આ એક સત્ય ધર્મના આરાધનામાં અંતરંગમાં તો પોતાના સત્સ્વભાવી આત્માની આરાધના કરવાની છે, બહારમાં પણ એ પ્રકારે પોતાની મર્યાદા હોય તો એ પ્રકારે સ્વીકારીને ચાલવું. પોતાની અધિકાય કરવા માટે ક્યારે અસત્યનું સેવન કરવું એ અહીંયા આપણે છે. હવે આપણે આજે ગુરુદેવજીએ જે 16મી ગાથા ઉપર આખું પ્રવચન ચાલ્યું, એક બહુ જ આજે 16મી ગાથામાં કયો વિષય થયું? સંખામણી કરી લૌકિકતા અને મુનિરાજની અલૌકિકતા. આપણી બધાની શું છે? લૌકિકતા અને મુનિરાજની અલૌકિકતા. જે આપણે મુનિ દશાની આરાધનાનો આ એક પર્વ છે, એમાં મુનિરાજની કેવી દશા હોય અને કેટલા પ્રકારે કમ્પેરિઝન કરી? 5 બોલ. પછી ગુરુદેવ સિંહ 2 વધારે લઈ જાય, પણ મૂળમાં તો કેટલા છે? 5 બોલ. હવે એ પણ એક વિષય. આ વિષય આવ્યો ક્યારે? સામાન્ય પણ આપણે લીધું 14 ગાથા સુધી શું હતું? 14 ગાથા સુધી શું હતું? આપણે દોષ શું છે ડાયગ્નોસ લીધું હતું કે કર્મકૃત ભાવે આત્મા કેવો છે એનાથી ભિન્ન છે, અને છતાં એનાથી આપણે આપણું માનીએ, સહિત માનીએ. અને કર્મકૃત માં કોણ લીધું? કર્મકૃત ક્યાં ભાવ? ઘાતી કર્મના નિમિત્તે થયેલા રાગ દ્વેષ મોહ એ પણ લઈ લેવા, અને અઘાતીના નિમિત્તે શું થયેલા છે? બાહ્ય લોક કર્મરૂપ સંયોગ. એ બધાથી આત્મા કેવો છે? ભિન્ન છે, અસમય છે, અને છતાં એનાથી સહિત માનવો, તેનું નામ શું કીધું? ભવનું જીત. એ વાત પૂરી કરીને તો હવે શેની વાત કરી? સમ્યક દર્શન જ્ઞાનને. હવે એમાં સમ્યક દર્શનના ચારિત્રમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે એ કોના માટેની વાત છે? અણુવ્રત માટેની કે મહાવ્રત માટેની? આગળ શેની વાત આવશે? અણુવ્રતની આવશે. પણ આચાર્યદેવ શરૂઆત ક્યાંથી કરી છે કે સૌથી પહેલા કોઈ પણ જીવ આવ્યો હોય તો ઉચ્ચસ્તાની વાત કરી, પછી એની શક્તિ ન હોય તો અણુવ્રતની વાત. બહુ સુંદર જે આગળ વાત આવશે. અને કોઈ જીવ એ આત્માનું હિત કરવા માટે આવ્યો છે અને પહેલેથી હિંસાથી વાત કરે કે કર્મનો ભંગ દોષ કીધો, એટલા માટે મુનિદશાની વાત આવી. કોઈ જિજ્ઞાસુ પાત્ર જીવ ઉગ્રતાથી આવ્યો હોય એનું મુનિદશાની વાત કરીએ તો મુનિદશા લઈ લે, વારમાં તો તેની વાત હોય કરી, શક્તિ હોય તો ન હોય તો પણ ખબર નહી. ન્યાસ તો એને પૂર્ણતા જ જોવે છે, ભલે પૂર્ણો હોય. અને અહીંયા એ આચાર્ય કહે છે કે કોઈ જે ફરીથી અત્યાર સુધી તો દોષ બતાવ્યો, હવે આપણા કહેતી ને ટ્રીટમેન્ટની વાત આવે છે, તો એ મોક્ષ માર્ગ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, બહુ જ રિપીટ કરી દરેક વાંધો નહીં ને, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ, અને મોક્ષ માર્ગ ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર રત્નત્રય. તો અહીંયા કહે છે પહેલો તો એ પૂર્ણ રત્નત્રય, સમ્યક દર્શન થાય સાર્વક દશામાં છે રત્નત્રય, પણ કેવા છે હજી? ચારિત્રમાં શું છે? અલ્પતા છે. અને મુનિ દશામાં તો શું છે? રત્નત્રયની ઉપદેશ પહેલા એનો દેવો. તો આપણને અહીંયા 16મી ગાથામાં અમૃતચંદ આચાર્ય દેવ અને ટોડલ મલજી એ શેની વાત કરે છે કે એ સમ્યક દર્શનમાં ચારિત્ર જેને પૂર્ણપણે છે એ મુનિરાજની અલૌકિક દશા કેવી છે અને બાય આપણા જેવાની લૌકિક દશા કેવી છે અને લૌકિકમાં થોડું સમ્યક દ્રષ્ટિને પણ અસ્થિરતાનો રાગ હોય છે. ભલે એકત્વનો નથી, ફરક શું પડે છે? ફરીથી ત્રણ આપણે વાત લઈએ. સામાન્યપણે આત્માના કેટલા પ્રકાર છે? આત્માના કેટલા પ્રકાર છે? પાંચ, ત્રણ, બે, કેટલા પ્રકાર? કઈ પણ કેવું કે આત્માના પ્રકાર જ ન હોય, આત્મા જેવું કઈ હશે જ નહીં. આત્માના કેટલા પ્રકાર છે? ત્રણ છે ને. સર્વ જીવ છે સિદ્ધ સમ એ વાત નથી. જો આથી શૈલી બધી સમજવી પડે. સ્વભાવગત ક્યારે પણ ભેદ હોય શકે જ નહીં. કોઈ પણ વસ્તુનો સ્વભાવ હંમેશા કેવો હોય? સમાન જ હોય છે. ફરક શેમાં પડતી હોય છે? પર્યાયમાં. તો આત્માના જે ત્રણ પ્રકાર કહેવામાં આવે છે, બહિરાત્મા, અંતરાત્મા અને એના જે પર્યાય. હવે ત્રણમાં ફરક શું છે? બહિરાત્મા શું છે? શબ્દ ઉપરથી જ બહિરાત્મા. આત્મામાં જે નથી એવા બહિર ભાવો અને બહિર ચીજો બે પ્રકાર કર્મકર્ષમાં. બહિર ભાવ રાગાદી વિભાવ ભાવ જે ભાવ કર્મ છે કેવા છે? બહિર્ભાવ. ફરીથી બહિર્ભાવ એટલે બાહ્ય લક્ષથી બાહ્ય વૃત્તિથી જે ઉભા થયેલા. ક્યારે રાગ એવો હશે? આત્માના લક્ષે રાગ ઉત્પન્ન થાય. કોઈ પણ જે વિભાવ ભાવ છે કેવા છે? બહિર લક્ષે જે ઉત્પન્ન થયેલા છે એ બાહિર ભાવ અને બાહિર ચીજ એને સહિત પોતાને માનવો તેનું કોનું લક્ષણ છે? બહિરાત્મા. અંતરાત્મા કોને કહે છે? જે અંતરમાં પોતાના સ્વરૂપમાં અસ્તિત્વમાં જે રહેલું છે એને જેને સ્વીકાર્યો છે તેનું નામ અંતરાત્મા. અને આવા પોતાના પૂર્ણ સ્વભાવમાં પૂર્ણપણે જે ઠરી ગયા છે ને પૂર્ણતાને પામ્યા તેનું નામ પરમાત્મા. હવે એ પરમાત્માની વાત છોડીને અહીંયા કોની સરખામણી ચાલે છે? બહિરાત્મા અને અંતરાત્મા. અને ગૌણપણે અંતરાત્મામાં પણ જે ગ્રસ્ત દશામાં જ્ઞાની છે અને મુનિરાજ છે એની પણ ગૌણપણે એને પણ હજી ગ્રસ્ત સમ છે. વૈલક્ષપણાની વૃત્તિ છે, વૃત્તિ છે, એકત્વ નથી. ફરક શું છે? વૃત્તિ હોવું અને એકત્વ હોવું શું ફરક છે? બાહ્ય બહિર્ભાવોમાં એકત્વ એ શ્રદ્ધાની વિપરીતતા છે અને જે અસ્થિરતાનો આસક્તિનો રાગ વૃત્તિ થવી એ ચારિત્રનો. શ્રદ્ધાની સમ્યકપણું થઈ જાય છતાં પણ હજી ચારિત્રનો દોષ રહી જતો હોય. પણ જો શ્રદ્ધાની વિપરીતતા હોય તો ચારિત્રનો દોષ હોય ને હોય એમાં બીજો તો પ્રશ્ન જ નથી. તો અહીંયા આપણને હવે એ પણ એક પ્રશ્ન, આ ક્યાંથી શબ્દ આવ્યો? આ બેની સરખામણી એ શબ્દ ક્યાંથી? ગુરુદેવ બધા ઘણા ખુલાસા કર્યા, ક્યાંથી આવે? જોવું તો છે 262 પાને પ્રવચન જ છે ને, એમાં ગુરુદેવ સંસ્કૃતમાં બોલ્યા હતા. પછી શું કહે છે? પછી શું શબ્દ છે? એ તત્ છે શબ્દ. મળ 262 પાને પ્રવચન શરૂ થયું ને એની બીજ એ તત. એ તત એટલે એમાં લખ્યું છે એ તત. આમ સંસ્કૃતમાં એ તત એટલે શું? આ એટલે શું કેવું છે? રત્નત્રય ની પદવી. એ તત એટલે આ. અને આવી જેને પદવી પ્રાપ્તિ થઈ છે એવા મુનિરાજ ની કેવી દશા હોય છે? અલૌકિક. અને જે બહિરાત્મા છે એની કેવી છે? લૌકિક પ્રવૃત્તિ. કેવી? એ પાંચ બોલથી આપણને ટોડલ મંજી અહીંયા એ સમજાવજે. અને જો એમાં ફરીથી 15મી ગાથામાં થોડું લિંક એમાં શું લીધું હતું? કર્મના નિમિત્તથી થયેલા. આવ્યું છે કર્મ કર્ત હજી શબ્દ ચાલ્યા કરે. બહુ જ જરૂરી છે. જરૂરી એટલે શું? ખરેખર ભેદજ્ઞાન કરવા માટે આપણને કહે છે જે બીજાના ભાવો થયેલા બીજાના લક્ષે થયેલા છે. તારું ત્રિકાળી સ્વરૂપ ભલે તારી વિભાવ પર્યાય તારી એક સમયની પર્યાયમાં છે પણ એ તારું અસલી મૂળ સ્વરૂપ અને છતાં એમાં આપણે કેવા થઈ ગયા છે એકાકાર. માટે બહુ જ રિમાઇન્ડ કરે છે તારા ભાવ નથી, હવે તો કઈ જાગ્રતતા. તો કર્મક્રત એમાં જો બે પ્રકાર લીધા, ક્યાં લીધા? પુણ્ય પાપના વિકલ્પો એટલે વિકાર, અને બીજું શું લીધું? બાહ્ય સામગ્રી. આવી ગયા ફરીથી ત્રણ શું આવી ગયો? કર્મ, અને કર્મના નીતે પુણ્ય પાપના વિકલ્પ, અને બીજું શું છે? બાહ્ય સામગ્રી સંયોગ. એ ત્રણ શું થઈ ગયા? કર્મ દ્રવ્ય કર્મ છે, રાગાદી વિકલ્પ ભાવ કર્મ છે, અને બાહ્ય સંયોગે. ખરેખર આ રમત કોની છે? દ્રવ્ય કર્મના સંઘમાં છે, એમાં આત્મા ક્યાંય નથી, અને છતાં આપણે એમાં જ એકાકાર છે. શેમાં એકાકાર? એવા ભાઈ આકરા કર્મો અમે બાંધીને આવ્યા છીએ એટલે અમારે થાય. આખી રમત જ આપણી શેમાં છે? કર્મને યાદ કરીએ પછી એને નિમિત્તે શું થાય, પછી શું થાય? અમે તો એવા અત્યારના રાગ દ્વેષમાં ને એમાં ફસાણા છીએ. બારમાં અમારે આ ઉપાધિ કેટલી, સંયોગ અને સંયોગી ભાવ જે કર્મની સાપેક્ષતામાં ઉભા થયા છીએ એમાં જ આપણે રમીએ છીએ. ત્રણેથી રહીત મારું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ શું છે એ વાત આપણે સ્વીકારી જ, તે માટે વારંવાર એ ગુરુદેશી. તો જો એ બધું છે, એ બંનેથી રહીત આત્મા કેવો છે? શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એમ અનુભવ કરવો. એ દરેક આપણી છેલ્લી લાઈન, એનું નામ પ્રથમ સમ્યક દર્શન કહેવાય છે. આવી ગયું ફરીથી? વિષય શું સ્વરૂપ કર્યો છે? એ તત્, એટલે આ તે, આ અથવા તે, અને એ કોણ? રત્નત્રય. તો રત્નત્રયમાં પહેલું પદ કયું હોય? સમ્યક દર્શન, અને આ સમ્યક દર્શન ની વ્યાખ્યા. ભાઈ આપણે તો બધા જૈનમાં જૈનમાં એ સમ્યક દર્શન લઈને તો જૈનમાં જૈનમાં હોય એ શું લઈને આવ્યા હોય? સમ્યક દર્શન. એમાં થોડું હવે યાદ રહી ગયું આપણને, એ બધું આપણું શું છે? સમ્યક. ના, હવે શું લેવાનું આપણે બાકી રહ્યું છે? ખાલી આ વર્ષો પહેલાની વાત છે, ગુરુદેવ પાસે ત્યારે, અરે જૈન કુળમાં જન્મવું એ પુરુષાર્થ નથી, પુણ્ય છે, અને વિતરાગતાના માર્ગમાં આવું, સમય દર્શન પ્રાપ્ત કરવું એ પુરુષાર્થ. સર્વપ્રથમ શું છે? રાગાદી ભાવ અને બાહ્ય સંયોગ, એનાથી મારું શુદ્ધ સ્વરૂપ આત્મા કેવું છે? એ જુદું છે, રહિત છે. એમ શું કરવી? યાદ રાખી લખું કે 108 વાર યાદ કરું. કેટલી વાર લખવું નહીં, ચાલો યાદ કરું. કેટલી વાર? એમના સમય દર્શન અનુભવ શબ્દ છે, અને જ્યાં અનુભવ એક એવી વસ્તુ છે, અનુભવ જેવું કોઈ પ્રૂફ નહીં હોય. અગ્નિ ગરમ છે, બરફ ઠંડો છે, સાકર ગળી છે, એ બાબતમાં આપણને કેમ ક્યારે વિચાર નથી આવતા? કે આવે છે વિચાર? ક્યારેક તો આવતા હશે ને. લેટ મી ચેક કે હવે આ કારેલા કડવા હશે કે ગયા, લીંબુ ખાટું હશે કે નહીં, મરચું તીખું હશે કે નહીં, એ બધાના વિચારો કેમ નથી? એ રીતે વિચાર કરીએ એ સંબંધી આપણે નિર્વિકલ્પ છે. આત્માનુભવની નિર્વિકલ્પની વાત નથી આ વિષય સંબંધમાં. શા માટે? શા માટે? અનુભવ આપણને નિર્વિકલ્પણામાં લઈ જાય. અનુ દ્રષ્ટાંત રૂપે આપણે લઈએ છીએ એ બધાનો આપણને શું થઈ ગયો છે? અનુભવ એટલે સ્વાદ. પાછું બોલવું ન હોય એ દ્રષ્ટાંત, એ બધાનો આપણને સ્વાદ એટલે અનુભવ હોવાથી એ સંબંધી બધા જ વિકલ્પો કેવા થઈ ગયા છે? સમાપ્ત થઈ ગયા, શાંત થઈ ગયા. ખરેખર એ જ રીતે જયારે સ્વાનુભૂતિ કરશો આત્મ સંબંધીના વિકલ્પ છે. આ માર્ગ વારંવાર આ ગુરુદેવે હંમેશા સમ્યક દર્શન કેની વાત આવે ત્યારે શરૂઆત ક્યાંથી કરે? અનુભવ, અનુભવ. અને બનારસીદાસજી એ તો અનુભવની મહિમા ક્યાં સુધી કરે? આવે છે અનુભવ ચિંતા મણી રતન, અનુભવ હે રસ, અનુભવ માર્ગ મોક્ષ નો. અનુભવ મોક્ષ પણ અનુભવની પૂર્ણતા છે, માર્ગ અનુભવની અલ્પતા છે, અને મોક્ષ શું છે? અનુભવની પૂર્ણતા. શરૂઆત કહો, વૃદ્ધિ કહો, કે પૂર્ણતા કહો, મોક્ષ માર્ગમાં સરળ અનુભવ. એ અનુભવ જયારે થાય છે અને તે વખતે જે પ્રતીતિ થાય છે, આત્મા આનંદ સ્વરૂપ છે એવો જયારે આનંદ નું વેદન આવે છે, સ્વસંવેદન અનુભવ થાય છે, અને તે સમયે પ્રતિતિ શું થાય, ફરીથી સાકર મોઢામાં મૂકી ગેળો સ્વાદ આવે છે. ફરીથી ત્યારે સમય શેનો છે, સ્વાદ, ગળાનો સ્વાદ. અને તે વખતે વિશ્વાસ શું બેસે છે કે સાકર ગળી જે છે વેદન પૂર્વક નો વિશ્વાસ. આ સમ્યક શ્રદ્ધાની નામ શું છે? ક્યાં પૂર્વકનું? વેદન પૂર્વકનો વિશ્વાસ. કોઈ કીધું છે એટલે નહીં, ક્યાંક સાંભળ્યું છે એટલે નહીં, પણ સ્વયંના વેદન પૂર્વકનો જે વિશ્વાસ છે આ તેનું નામ શું કહેવાય છે? શ્રદ્ધા. સમ્યક શ્રદ્ધા, સમ્યક પ્રતીતિ, સમ્યક ઓળખાણ, વિશ્વાસ, આ એનું નામ સમ્યક દર્શન કહેવામાં એ આવે છે. જો ફરીથી એ જ વાતને ગુરુદેવ બીજા શબ્દોમાં બીજા પેરેખમાં, વિતરાગ સમરસી સ્વરૂપ હે આત્મા. ફરીથી શબ્દ શું છે? સમરસી. સમ સમ એટલે સરખાપણું, એમાં ક્યાંય પણ હિનાધિકપણું નહીં. અને હિનાધિકપણું ક્યાં હશે? આગળ શબ્દ છે એમાં. વિતરાગતા હશે ત્યાં સમાનપણું હશે, જ્યાં રાગ હશે ત્યાં હિનાથી પણ. રાગ જ એક કામ કરે, રાગ તો હો કે દ્વેષ તો હો, બધું સાથે તો એ શું કામ કરે છે? સમાન દેહરૂપ સંયોગમાં ભેદ પાડો તેનું નામ વિષમ એવા રાગ અને દ્વેષ કહેવાય. રાગ શું કરે છે? શેમાં ભેદ પાડે છે? સમાનપણે રહેલા જ્ઞેયોમાં. જ્ઞેયો કેવા હોય છે? અનુકૂળ કે પ્રતિકૂળ? કેવા છે? અનુકૂળ કહે, પ્રતિકૂળ કહે, યતો જોટી મનથી. જ્ઞેય સમાનપણે જાણવા યોગ્ય છે. અને એમાં રાગે સુખ નાખો ભાગલા પડ્યા કે આ સારું છે, અને દ્વેષે સુખ છે આ. રાગ દ્વેષ સમાનપણે જ્ઞેયોમાં ભેદ પાડે છે, માટે વિષમ ભાવ છે. અને જ્ઞાન છે એ જ્ઞેયોમાં સમાનપણે એ મારાથી ભિન્ન છે એમ જાણે છે. આવા વિતરાગ ભાવમાં સમરસી ભાવ, વિતરાગ એ સમરસી છે. અને એનાથી જુદું રાગ દ્વેષી કેવા છે? શુભ કે અશુભ ભાવ, વિષમ ભાવ છે, વિપરીત ભાવ. ઓલો કેવો છે? સમભાવ છે. અને આ કેવો છે? રાગ દ્વેષ વિષમ ભાવ છે. અને એનાથી આત્માને જુદો અનુભવમાં પ્રતીત કરવી. આવી ગયો શબ્દ? બીજો પેરેગ્રાફ 262 પાને ચોથી લાઈન, અનુભવમાં પ્રતીત કરવી તેને સમ્યક દર્શન કહે છે. ક્યારેક લાગે છે ગુરુદેવથી સરળ ભાષામાં એવી સુંદર વ્યાખ્યા સમ્યક દર્શનની. અહીંયા તો દેહ શાસ્ત્ર ગુરુને માની લીધા, નવતત્વને માની લીધા, એટલે શું થઈ ગયું? ફરીથી ક્યારે સમ્યક દર્શન? દર્શન એટલે પ્રતીત, પણ ક્યારની પ્રતીતિ? શાસ્ત્ર સાંભળીને ને કે વાંચીને? અનુભવમાં પ્રતીતિ થવી. ફરીથી એ જ વ્યાખ્યા એ જ પાનામાં છેલ્લી બે લાઈન, સન્મુખ અને વિમુખ બે શબ્દ આવ્યા સામ સામે. ક્યાં આવ્યા? સ્વભાવ સન્મુખ થવું અને પુણ્ય પાપના રાગથી વિમુખ થવું. આવી ગયું? આજે આપ કેટલી સુંદર રીતે જુદા જુદા શબ્દોમાં સમ્યક દર્શનની વ્યાખ્યા. ફરીથી સમ્યક દર્શન એટલે શું? સ્વભાવની સન્મુખ અને રાગાદી વિભાવથી વિમુખ. અને પછી જો સ્વભાવની એકાગ્રતાની અનુભવમાં પ્રતીતિ. ફરીથી આવે છે, રિપીટ શબ્દ આવે છે, અનુભવ, વિકલ્પ નહીં. આમ કરવું છે, આમ છોડવું છે એવો વિકલ્પ નહીં. અનુભવમાં પ્રતીતિ તે સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને આ શું આવ્યું? એતત એટલે રત્નત્રય. અને રત્નત્રયના ત્રણ કોણ છે? સમ્યક દર્શન ત્રણ પદવી, એમાં પહેલી પદવી કોણ છે? સમ્યક દર્શન. હવે 263 પાને બીજી પદવી, બીજી પહેલી જ પેરેગ્રાફમાં બીજી લાઈન, અંતર્મુખમાં જ્ઞેય કરીને જ્ઞાન કરવું. ફરીથી શું આવ્યું? કે બહિર્મુખતા. જ્ઞાન આપણું ક્યારે વધે? બહાર હરીએ ફરીએ તો જ્ઞાન વધે ને, ખાલી અહીંયા પડ્યા રહે તો શું ખબર? જ્ઞાન પ્રત્યક્ષ જોઈએ તો આપણને બધું એટલા માટે પેલા છે ને સ્કૂલોમાં શું કરાવતા એટલે શું ગુજરાતી સાવતા પર્યટન પર્યટન અત્યારે આવે તમે શું કહેવાય ને પિકનિક નહીં ટૂર ટૂર જે બારમાં છોકરા વેકેશનમાં લે છે ને પિકનિક તો જુદી છે ત્યારે ગુજરાતીમાં એને શું ગાશું
પર્યટન
કારણ કે ફરે ચરે એ બધાને ખ્યાલ આવે ને ફરે ચરે છે ને એમ અહીંયા કે છે જો આખું દુનિયા ક્યાં લઈ જાય છે કે ભાઈ દુનિયામાં એ પાછા એમાં એકલા ફરો તો કઈક શીખે ને અનુભવે શીખે ને વાત એમ જ છે નથી કરતા મને અમે નહીં કરીએ તું તારી રીતે ચાલે અને એ લોકો પાછા શું છે નહીં અમે અમારાથી મેનેજ કરીને અમે એકલા કર્યું છે ને અરે જગતમાં અનુભવથી શીખવાનું છે અહીંયા અનુભવથી પામવાનું ઓલામાં તો કદાચ પામે ના પામે હેરાન બધી પોસિબિલિટી અહીંયા તો નિશ્ચિતપણે શું છે અનુભવથી આનંદની પ્રાપ્તિ થયા વગર તો જો અહીંયા સરસ છે જ્ઞાન બહિર્મુક્તામાં ક્યારે પણ જ્ઞાનની વૃદ્ધિ થવાની નથી જ્ઞાનનું સમ્યકપણું તો નહીં જ્ઞાનની વૃદ્ધિ પણ નહીં શા માટે અમે તેમ કઈ બધું વાંચીએ નહીં ઘણા થાય કે ભાઈ અમારે તો સવારના છાપું વાંચે એટલે અમને ઓવરઓલ બધું આખું પિક્ચર આવી જાય ને અમે અપડેટ રહીએ છીએ અમારાથી દરેકના જેના ધંધા હોય ને બહિર્મુક્તામાં જ્ઞાન નો પ્રવાહ બહાર માંથી આવવાનો નથી જ્ઞાન ક્યાં ભરેલો જ્ઞાન નો ભંડાર કોણ છે સ્વયં જ્ઞાન થી ભરેલો છે અને એનાથી જો વિમુખ રહેશું જ્ઞાન કેથી પ્રગટ થશે અંતર્મુખ અવલોકશે તો જ્ઞાન પ્રગટ થયા વગર તો એ અહીંયા કહે છે અંતર્મુખમાં જ નહીં કરીને આપણે ક્યાં પૈસા છે બહિર્મુક્તાના જ્ઞેયમાં અહીંયા કહે છે અંતર્મુક્તામાં જ નહીં કરીને એ જે જ્ઞાન કરવું તેનું નામ સમ્ય જ્ઞાનની બીજી પદવી કહેવામાં આવે છે અને એના પછી ત્રીજી પદવી જેની વાત લેવી હતી મુનિ દશાની ચારિત્રની એ ત્રીજી ફરીથી ચાલો શબ્દ તો મારે છે ને 263 પાને બીજો પેરેગ્રાફ શુભ અશુભ જે રાગ છે એનાથી ખસીને પછી ખસીને એટલે શું તિરસ્કાર કરીને આપણે કૂતરા આદિ હોય એને હટ હટ કરીને ખસી એની વાત નથી ખસવું એટલે શું શબ્દ શું છે ઉદાસી ઉદાસીનતાનું નામ વૈરાગ્ય છે તિરસ્કારનું નામ દ્વેષ છે મુનિ દશા વૈરાગ્યમય છે ક્યારે દ્વેષમય નથી જગત પણ તેમજ આ બધી ઉપાધિ આવી છે કુટુંબ પરિવાર સંયોગ એના પ્રત્યે શું છે એ કડવો છે ને ખારો છે ને જગત સંયોગ પ્રત્યે શું કરાવે છે તિરસ્કારનો દ્વેષ કરાવે છે જૈન ધર્મ સંયોગ પ્રત્યે શું કરાવે છે ઉદાસીનતાનો વૈરાગ્ય કરાવે છે અને જેના પ્રત્યે ઉદાસીનતાનો વૈરાગ્ય હશે એ તરફથી વૃત્તિ પાછી થયા વગર એ તો બહુ સિમ્પલ છે જેની જરૂરિયાત ન લાગે જેની ઉપેક્ષા લાગે એ તરફની આપણી વૃત્તિ કેવી છે પાછી થયા વગર રહેશે નહીં તો અહીંયા ફરીથી એક એક શબ્દ ઉપર જો ગુરદેશીનું ધ્યાન રાખશું તો ઘણું આપણને એ પણ એમ થાય કે આ તો ગુરદેશી તો શું થઈ ગયું આગળ વધવું છે ને જલ્દી ખસીને એમાં એક બીજું શું આવે છે ભેદ જ્ઞાન થઈ ગયું છે એકત્વ છૂટી ગયું છે અને એકત્વ પૂર્વક હવે શું થાય છે ઉદાસીનતાનો વેરા શ્રદ્ધા જ્ઞાન પૂર્વક જારી તો ઉદાસીન થઈને એ તો નાસ્તી આવી તો બહારથી જો ઉપયોગ ખસ્યો છે પણ બહિર્મુક્તામાંથી ખસી ગયો તો કઈ છે ને સ્થાન તો આપવું પડશે ને કારણ કે ઉપયોગ વિષય ગોતા વગર નહીં રહે જેમ પાણી શું હોય છે એ તો જગ્યા ગોતશે કે ને પોતાનું એક સ્થાન તય જેમ ફરતું હોય ઢાળમાં જતો હોય તમે એને પાળ બાંધી દીધો એ શું કરશે ફેલાઈને ક્યાંક બીજો રસ્તો તો ગોતે છે કે ને એમ આપણો ઉપયોગ બહિર્મુક્તાથી જો પાછો વાળ્યો ન્યાથી ખસ્યો તો ક્યાંક તો જશે ને તો ન્યાથી તો ઉદાસીન થયો તો ક્યાં જશે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં ઠરવું આચારી તમે એનો અર્થ વિતરાગ પર્યાય પરિણમવું વાતુના વડા નથી અને વિકલ્પની જંજાળ નથી આ શું દશા છે ફરીથી આખા જીવનમાં આપણે જ વિચારો વાતું તો ઘણી કરી લીધી ચારિત્ર શું છે સમય દર્શન છું એ વાતો નાસુ કર્યા છે અને પેટ ભરાય ને ન ભરાય, પણ સરસ મજાની એવું આમ વાત કરી હોય અને વિકલ્પના ઝંઝાથી કામ નહીં છે. વિતરાગ પર્યાય પરમો તેનું નામ, ત્રીજું ચારિત્રની પદવી કહેવામાં આવે છે. ફરીથી જો ચાલો એની વાત આગળ છે, 263 માં ત્રીજો પેરેગ્રાફ, ત્રીજી ને ચોથી લાઈન, આશ્રવ થી ભિન્ન કહેતા કર્મ જનિત પર્યાય થી ભિન્ન કહેતા, શબ્દ આવ્યો ને ફરીથી શબ્દ ગુરુદેવ છે બોલ, કર્મ જનિત કોણ, કર્મ જનિત કોણ, ખાલી સંયોગ નહીં, રાગ વિકલ્પ, ફરીથી કયો વિકલ્પ, ખાવા પીવાનો કે વેપાર ધંધાનો, બધો એટલે કયો, બીજો એ જોઈને બીજું શું છે, ખાવા પીવાનો કે વેપાર ધંધાનો, તો કયો બધો એટલે જોવાના છે, બીજો વિકલ્પ માત્ર એટલે બીજો કયો હોય. જો ગુરુદેશી આગળ બહુ સુંદર પૂજા ભક્તિ નો એનું પણ નથી, આગળ એક જો વાંચવા જેવું છે, હું શુદ્ધ છું એવો જે વિકલ્પ એનાથી પણ રહે, શું છે કયો વિકલ્પ, આપણે જે વિકલ્પ બની એને તો ગુરુદેવ કોઈ સાવ આવો આટલું બધું ફરક પડી ગયો, એ વિકલ્પ તો કન્સિડર નથી કરતા, એને કે વિચારમાં નહીં, કયો વિકલ્પ ફરીથી વિચારો, હું શુદ્ધ છું એટલે શું ફરીથી, અને જેને પ્રાપ્ત કરવો છે એ સંબંધી નો વિકલ્પ, જેનાથી હું સહિત નથી એના વિકલ્પ ની તો એક એક વાક્યની કઈક ગુરુદેવની ગંભીરતાનો જે આપણને ખ્યાલ આવશે તો આ પ્રવચનોની ગંભીરતા લાગશે, એમ લાગે આ તો બધું ગુરુદેવ વિકલ્પથી રાખથી છોડ્યા, પણ એટલે કયો વિકલ્પ, કયો રાખ, જેવો પ્રાપ્ત કરવો છે એવો રાખ, જેવો નથી એવા રાગનો તો કોઈ, એ તો મહા વિપરીતતામાં કર્મજનિત રાગ વાળો માનો એ તો ભયનો બીજ થઈ ગયો, આ તો જેવો છે એવો એવો વિકલ્પ એનાથી પણ રહી થઈ જાય છે, એનું નામ ચારિત્ર છે. જો ફરીથી ચલો આગળ એમાં છે, એમાં જ આગળ જે જ્ઞાન આપણે આગળ આવ્યું હતું ને અંતર્મુખમાં જ નહીં, એનો સરસ ખુલાસો છે, એના પછી ચાર પાંચ લાઈન છોડી, સ્વસંવેદન જ્ઞાન આવ્યું તેને અહીંયા મોક્ષ ના પદવી નો બીજો અવયવ જ્ઞાન કહેવામાં આવ્યું. ફરીથી શું આવ્યું, સ્વસંવેદન શબ્દ મળ્યો કે નહીં, નહીં મળ્યો, શુદ્ધ છું એવા વિકલ્પ થી એના પછીની પાંચમી લાઈન, સ્વસંવેદન ફરીથી શ્રદ્ધામાં કયો શબ્દ હતો, પછી એમાં જ ભૂલાઈ ગયું, અનુભવ, એવી જ રીતે જ્ઞાનમાં શું લીધું છે, સ્વસંવેદન અનુભવ, પોતાને પોતાનું સમ્યક વેદન અનુભવ, અનુભવ ના કાળે શું થાય, સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન થાય, કે સમ્યક ચારિત્ર થાય, બધી જ દશા, આ તો ત્રણના નામ છે, અનુભવમાં પ્રતીતિ સમ્યક દર્શન, અનુભવ ના કાળે પોતાનું પ્રત્યક્ષ જ્ઞાન સમ્યક જ્ઞાન, અને અનુભવ ના કાળે ઉપયોગની સ્થિરતા એનું નામ થાય અનુભવ કોમળ, તો એ સ્વસંવેદન એનું જ્ઞાન આવ્યું એ બીજો અવયવ, અને એનાથી જ આગળ એક લાઈન છોડીને, ઉદાસ થઈને સ્વરૂપમાં ચરવું રમવું લીન થવું તેને ચારિત્ર કહેવામાં આવે છે. ફરીથી ચરવું, ચરે તો કોણ, ગાયભેસ નહીં ચરે ને, આપણે મુનિરાજ ચરે ક્યાંય, મુનિરાજ ચરે ક્યાંય, ચલો પછી રમવું, રમે તો આપણે નંદનમાં ક્રીડા, નંદનમાં હોય ને એમાં ક્રીડા કોણ કરે, એવો આવીને કરે ને વિદ્યાધર રાજા હોય એવો કરે, મુનિરાજ રમે કે બધાથી ઉદાસીન હોય, અમે કેમ સાહેબ મુનિરાજ તો બધેથી કેવા હોય છે ઉદાસીન, નાસ્તી ખાલી નથી, મુનિરાજ પાસે શું છે, એવું આનંદ નું રમવું છે કે જેની આગળ બાયમાં આગળ પ્રવચનમાં શું આવ્યું હતું, ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીખા ભોગ, પછી આગળ શું હતું કીધું ને, કાગડાની વિસ્તાર જે બીજાની તો ગુણ પણ ખાતા હોય મનુષ્ય એની, આ કેવી કીધી છે, અરે સળેલા સરણા, ઉકરડાની વાત આવી છે, ઉકરડામાં શું નાખવામાં આવે, સારી સારી વસ્તુ જ્યાં નાખે એનું નામ શું કહેવાય, ઉકાળો કહેવાય નહીં, હવે અહીંયા તો ઉકાળો ખબર જ ન હોય, અરે જે આવા વૈભવને પણ એ ઉકાળા સમાન એના ઘણા શબ્દો ઝેર સમાન જેને લાગે, ક્યાંય ક્યાં તો ભિખારીમાં ભિખારી વિદેશી પણ એવું એને કોઈ ખાવાનું ઠેકાણું નહીં ને એને કઈ જેને કપડા રોટી ને મકાન પ્રણ નો એનું નામ શું કહેવાય ભિખારીમાં ભિખારી તો શું કહ્યું બારમા પુણ્યના યોગમાં વૈભવ હોવા છતાં ઇન્દ્રિય વિષયો પાસે સુખની માગણી એ ભિખારીમાં ભિખારી પણ હોય અને કોઈ ચાંડાલ હોય પણ એના આત્માની અનુભૂતિ થાય છે તો ચારિત્ર મોવસ લેસ ન સંયમ બેસુર નાથ જશે છઠાની વાત કરી છે એ કેવો છે દેવ પણ જેની પ્રશંસા થાય આગળ તો એ વાત ગુરુદેવજી આખી મહિમા સેનાથી કરી મુનિરાજની અને એની પહેલા શેની વાત કરી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને ધારી અને એ ક્યારે પ્રગટ થાય અનુભવમાં લિંક આવે છે અનુભવ છે અનુભવમાં શું છે સમ્યક દર્શન જ્ઞાન ને અને એમાંથી અહીંયા આવે શું કે છે કે સૌથી પ્રથમ જો તારી શક્તિ હોય પુરુષાર્થ હોય તો શું પ્રગટ કરવા જેવું છે એ ચારિત્ર પ્રગટ કરવાનું છે અને એ ચારિત્ર અને લૌકિક ક્રિયા છે કે ચાલો એક ખાલી એકાદ બોલ લઈએ આપણે 264માં એક પૂરો કરીએ લોકો પાપ ક્રિયામાં આસક્ત થઈ પ્રવર્તે છે લોકો પાપ ક્રિયામાં આસક્ત થઈને અને પાપ ક્રિયા પણ ક્યારેક કરતા હોય છે આમ રેગ્યુલર દરરોજ તો ન કરતા હોય નિરંતર તો ન જ કરીએ હવે સવારના નાવું ધોવું ને કરવું એ કઈ શું અમારું ડેઈલી શું છે રૂટીન એમાં પાપ ક્યાંથી આવ્યું હા અમે કોકની નિંદા કરીએ ને કોનું ખોટું કરીએ તો પાપ કહેવાય ને અમે કોનું શું કરીએ અમે કોનું બગાડીએ છીએ એમાં અમે તો કોઈનું નામે નથી લેતા ને શું છે શરીરની સંભાળમાં આપણું જીવન જાય છે એની સામે મુનિરાજ કહેવા છે પાપ ક્રિયાનું શું કરે છે ચિંતવન ચિંતવન શું પ્રકાર છે ચિંતવન એટલે મન પણ નહીં અને મન નથી તો વચન ન હોય ને વચન ન હોય તો કાયાથી ક્યાં થવાનું કોઈ પણ કાર્યમાં ત્રણ ની લિંક હોય છે એ તો દરેકને ખબર છે કે ને શું છે એમાં હાયેસ્ટ ડિગ્રી કઈ છે કાયાથી કરવું લોએસ્ટ કેવી છે મનથી તો જેને મન જ નથી એ બોલશે કેવી રીતે મને શરીર માટે અનુકૂળ સામગ્રી આપો અને બોલવું નથી તો શરીરથી કરવાનો પણ લાગે છે કે આ ઉત્કૃષ્ટ છે આ ત્યાગ મનમાં પણ પાપ ક્રિયાનું શું શબ્દ છે ચિંતવન ફરીથી ચિંતવન કરવું તો નહીં કરાવવું તો નહીં કોઈ કરતું હોય તો અનુમોદન પણ નહીં આ એવી છે અને આની સામે બીજું લોકો અનેક પ્રકારે શરીરની સંભાળ કોણ રાખે છે શરીરની સંભાળ આપણું નામ તો લખ્યું જ નથી એમાં કોની વાત લખ્યું છે લોકો શરીરની અમે તો નથી રાખતા અમે તો દિવસ રાત એવા વેપાર ધંધામાં લીન થઈ કે શરીરનું લક્ષ જ છૂટી જાય નહીં સંભાળ નથી રાખતા ને ફરીથી તડકો હોય કે ઠંડી હોય કે વરસાદ હોય શરીરને ભૂલી જઈ શકે ને વેપાર ધંધા ટિફિન કર્યું હોય પણ પછી આમાં એક ઓર્ડર આવતા હોય તો શું કે મરવાની પણ અરે એ સંયોગ મળીને પણ અંતે તો શરીર પ્રત્યેનું છે ને મમત્વ અનેક પ્રકારે અને એની સામે મુનિરાજ ઉલટાનું શું કરે છે કે જ્યાં શરીરને પ્રતિકૂળ યોગ હોય ત્યાં મુનિરાજ જઈને ઉભા રહે છે પરિસર ઉપજાવે છે એટલે કે જે પોતાના શરીરને અનુકૂળ નહીં અહીંયા તો પેલું અનુકૂળતા હોય તો મારે જવું છે અને એની સામે મુનિરાજ શું છે કે જ્યાં પ્રતિકૂળતા છે ત્યાં મારે આરાધના કરવા જવું આ આખી જઈને સરસ વાંચી લઈએ સ્વરૂપ તરફની એટલી ઉતરતા છે 264માં પેરોગ્રાફ છે ને લોકો અનેક પ્રકારે એમની પાંચમી લાઈન પ્રતિકૂળતાના ગંજ આવે તો પણ તેના સન્મુખ જેની દ્રષ્ટિ થતી નથી કોની સન્મુખ પ્રતિકૂળતાની કોણ ઉપસર્ગ કરે છે શા માટે કરે છે સેના વડે કરે છે એ તરફ પણ જેનું લક્ષ્ય હતું આવી અલૌકિક જેને વૃત્તિ છે એ મુનિરાજ એ સ્વરૂપના ઉગ્રહ સાધક અને એવી ચારિત્ર દશાની આરાધનાનું પર્વ આ તેનું નામ પરિસર પર્વ કહેવામાં
બહુ અગત્યની જાહેરાત છે મારી વિનંતી કહેવા
આજે પ્રભાવ